તારીખ 13-10-1982 પરમાગમ સાર બોલ નંબર 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
કરોડો રૂપિયા ખર્ચે મંદિરો બંધાવે, ગામજીવ એટલે આ જીવન બ્રહ્મચર્ય પાળે, પણ એ શુભરાગ છે. શુભરાગના વિવિધ પ્રકાર છે, એમાં દાન, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન અને વ્રત નિયમ સંયમ એ વગેરે પ્રકારે જેટલા કોઈ શુભરાગ છે તે સમસ્ત શુભરાગ છે તે ક્લેશ છે એમ અહીંયા કેમ
થાય.
જેમ કોઈ કજિયો કરે તે ક્લેશ છે, એમાં આત્માને વિશે કજિયો છે. એટલે તો લોકોને આકરું પડે છે. વિદ્વાનો, પંડિતો અથવા જેણે જેણે શુભ ભાવને મહત્તા આપી તે તમામ જીવોને આ વિષય કઠણ પડે છે, કોઈને અરુચિ થઈ આવે છે, કોઈને કડવું લાગે છે, પણ પરમ સત્ય છે તે પરમ સત્ય છે. જેને શુદ્ધાત્માની રુચિ છે, શુદ્ધતાની રુચિ છે, એને તો પરમ અમૃત સમાન છે. પરમ સત્ય છે ને, એને મીઠું લાગે છે, અમૃત જેવું લાગે છે. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે વચના અમૃતવિત રાગના પરમ શાંત રસ મોહ ઔષધ દેહ રોગના કાયરને પ્રતિકૂળ. કાયરને લીધા છે, ના હિંમત હિંગેરી લીધા છે, કે જે જીવો પોતાનો પુરુષાર્થ સ્વભાવમાં જ રોકે છે, જેની રુચિ સ્વભાવમાં જ છે, એવા જીવોને આ વચનો પ્રતિકૂળ પડશે. પણ એ વચનો કેવા છે કે ભવરોગના ઔષધ સમાન છે અને પરમ શાંત રસના મૂળિયા છે. આ પરમ શાંત રસના આ મૂળિયા છે એવું કહ્યું છે. ઘણું કહી ગયા છે. કરોડો રૂપિયા ખર્ચે મંદિરો બંધાવે કે ગાવ જીવ આ જીવન બ્રહ્મચર્ય પાળે એ દાન આપે. કરોડો રૂપિયા ખર્ચે એટલે દાન આપે, કરોડો નું દાન કરે, થોડું નહીં. દેવગુરુ શાસ્ત્ર મંદિરો બંધાવે, એમાં ત્રણેય દેવી શાસ્ત્ર પ્રકાશન, ભગવાનનું મંદિર બાંધવું, ગુરુ આદિને આહાર દાન દેવા વગેરે બધું આવી જાય છે. પૂજા ભક્તિ એ બધું આવે છે અને બ્રહ્મચર્ય આદિ વ્રત સંયમ કોઈ પણ પ્રકારના નિયમ બાહ્ય ત્યાગ એ બધામાં શુભરાગની પ્રવૃત્તિ છે. ભગવાન કહે છે કે એ ક્લેશ છે. ભગવાન કહે છે એમ તો કીધો, અમે કહીએ છીએ એમ ક્યાં કહ્યું? હું આમ કહું છું એમ વાત નથી. અહીંયા ગુરુદેવ પ્રવચન એવો કહેતા, ભગવાન આમ કહે છે, આચાર્યદેવ આમ કહે છે, ભગવાન આમ કહે છે. હવે વાત એટલી છે કે કોઈ કહે કે કોઈ ન કહે, કોણ કહે છે એને એક કોર રાખો. આપણે હકીકત શું છે સત્યને, સત્યને સત્યની સરાણ ઉપર, અનુભવની સરાણ ઉપર ચડાવવું. કોણે કહ્યું છે એની સાથે કઈ બહુ મતલબ નથી. અને આમ તો પુરુષ પ્રમાણે વચન પ્રમાણ છે, પણ પુરુષને ઓળખા વિના પ્રમાણ ક્યાં કરે? જ્યાં પુરુષ ન ઓળખાય ત્યાં વચન પ્રમાણનો પ્રશ્ન રહેતો નથી. અથવા કોઈ વચનને પ્રમાણ કરે, કોઈ વચનને અપ્રમાણ કરે, તો પણ પુરુષ પ્રમાણ રહ્યા નહીં ને વચન પણ પ્રમાણ રહ્યું નહીં. આમ છે. અહીં તો એમ કહેવું છે, બહુ શરૂઆતમાં જૈન શાસ્ત્ર સાતમાં હાથમાં આવ્યું ત્યારે એ વિચાર આવતો હતો કે સત્ય તો સત્યની કસોટી જ નક્કી કરવી જોઈએ. પછી કોઈ આપણા જૈન ભાઈઓ સાથે ચર્ચા કરું તો એમ કહેતો કે ભગવાન મહાવીરે કહ્યું છે માટે સાચું, એમ સાચાપણા એની વાત ન હોવી જોઈએ. એ તો સત્યને નિમિત્તથી સાબિત કર્યું, સત્ય સત્યના ઉપાદાનથી સાબિત થવું જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું છે માટે વાત સાચી, એમ ન હોવું જોઈએ. એમ કહેતો હું કેમ કે સંપ્રદાય તો કઈ વિષય હતો ને, કોઈ મર્યાદા છે, અપેક્ષા છે. એમ છે કે પોતાને ભ્રમણા રહેતી હોય તો એને જે સત્પુરુષ છે, ભગવાનના વચન છે, એને સાથે એને મેળવવું જોઈએ. નહીતર તો સ્વચ્છન થતા વાર લાગે નહીં. એ પરખું ઠીક છે, પણ અહીંયા તો કોઈ એકાંત આજ્ઞાથી વિચારે કે ગુરુએ કહ્યું છે ને માટે સાચું, ભગવાને કહ્યું છે ને માટે સાચું, અને એને અનુભવની સત્યની સરાણ ઉપર ન ચડાવે તો એનું માનેલું સાચું તે ખરેખર સાચું નથી. તો પણ એનું માનેલું સાચું નથી, કેમ કે એ વાત મર્યાદિત છે. નહીં તો જુઓ એમને શું થયું કે કુલ ધર્મે તો જૈન કુલ હતું, ભલે સ્થાનક વાસી પણ નામ જૈન તો ખરું. એક કેવી રીતે માને કે જૈનમાં ખોટું હોય, એટલે એ વિચાર ના આવે કોઈ પણ સંપ્રદાયમાં. અમારા સંપ્રદાયના દેવગુરુ શાસ્ત્ર ખોટા છે કે તે સંપ્રદાયમાં જન્મીને તરત એ વિચાર નથી આવતો, કેમ કે એ કર્મથી તો એ સંપ્રદાયમાં આવવાનું થયું છે. એ સંપ્રદાયમાં આવવા યોગ્ય પૂર્વ કર્મના ઉદયથી તો તે સંપ્રદાયમાં જન્મ થયો છે, એટલે એને પહેલા સંમતિ આપીને અહીંયા પ્રવેશ કર્યો છે. કોઈ પણ જીવે તેને સંમતિ પહેલા આપી દીધી છે ભાવથી, પછી આ તો એને દ્રવ્યમાં ઉડી આવ્યો છે, બહારમાં ઉડી આવ્યો છે, એટલે એને તો એ બુદ્ધિ જ આવે નહીં. પહેલી વહેલી તો એ બુદ્ધિ આવતી નથી, આપણે તો આપણા અનુભવથી પણ સમજી શકીએ એ બુદ્ધિ આવે નહીં કદી. એ બરાબર છે એમ જ આવે. પણ જો જીવ જાગૃતિથી, પરીક્ષા બુદ્ધિથી, સત્ય અસત્યનો નિર્ણય કરવાની બુદ્ધિથી કેવળ સત્ય જ માનવું છે એમ વિચાર કરે તો એને પરીક્ષાથી અસત્ય અસત્યપણે જાણી શકાય એવો એ વિષય છે. ત્યાં સુધી કે પોતે સ્થાનકવાસી સાધુઓનો સંગ કર્યો, એમના વારંવાર સત્સંગમાં જતા, ઉપાશ્રયમાં દુકાને બેહતો હોય તો જો ગામમાં સાધુ આવ્યા હોય, અરે ભરૂચ સુધીમાં સાધુ હોય તો પાલેથી ભરૂચ વ્યા જતા, જાજુ દુકાને ઓછો થશે, અને દીક્ષા અંગીકાર કરી સ્થાનકવાસી સાધુના ગુરુ ધારીને, યોગ્યતા ધારીને દીક્ષા અંગીકાર કરી. એમ કહેતા, આ તો રૂબરૂ ઘણી વાતો થઈ છે ને, કે માથા બુડતા, એમાં ગળા બુડ નહીં ભણ, માથા બુડતા સ્થાનકવાસીમાં, એમાંથી નીકળ્યા છે. એમને તો કઈ નીકળ્યા એમ છે. તો ત્યાં નામે જઈને હતા, ત્યાં તો છતાં એ સત્ય છે કે નહીં એનો વિચાર કર્યો છે. બીજું શું છે કે જેને પ્રયોજનની બુદ્ધિ છે, જેને બંધાવવું નથી એને બાંધનાર કોઈ નથી, અને જેને બંધાવવું છે એને છોડનાર કોઈ નથી. બરોબર આ પરિસ્થિતિ છે. એટલે જેને બંધાવવું નથી ને એને તો બંધનને અનુકૂળ શું છે ને બંધનને પ્રતિકૂળ શું છે એના પ્રયોજનનો વિષય થઈ જાય છે. એટલે તરત ફેર પડે ત્યાં ખ્યાલ આવે છે કે અહીંયા ફેર કેમ પડે છે. ફેર પડે છે એટલે ત્યાં એ એમને વાત ન છોડી દે. જ્યાં ફેર પડે ત્યાં તો એ ઊંડો ઉતરી જાય. ભલે કોઈક જ જગ્યાએ ફેર પડે છે, ફેર પડવાનો વિષય ભલે બહોળો ન હોય, કોઈક જ પોઈન્ટ હોય, પણ જ્યાં પ્રયોજનભૂત વિષયનો મુદ્દો હોય ત્યાં એ ઊંડો ઉતરી જાય ખલા અને સત્ય અસત્યનો નિર્ણય કરે. ઘણા પોતે નાની ઉંમરમાં યુવાન ઉંમરમાં દીક્ષા લીધી છે, 21 વર્ષની ઉંમરમાં. 2-4 વર્ષ તો જે સંપ્રદાયના શાસ્ત્રો એના અધ્યયનમાં જ ગયા છે, એકાંતમાં, ક્યાંય પ્રવચન આપનું કોઈ બાહ્ય પ્રવૃત્તિ નહીં, એકનું સ્વાધ્યાયને અધ્યયન કર્યું, એમાં ક્યાંક ક્યાંક શંકા પડી, પરસ્પર વિરુદ્ધતા આવી. એટલે એટલે સંપ્રદાયને અને સંપ્રદાયના સાધુ પાસે ગયા જે એમનાથી એકદમ ઉંમર લાયક હોય, વૃદ્ધ હોય, ઉંમરમાં વૃદ્ધ જ્ઞાનમાં વૃદ્ધ એવી છાપ હોય ને એની પાસે જાય, ખાનગીમાં જઈને ચર્ચા કરે કે આમાં આમ કીધું છે પણ આ વાત આમ કેમ હોય. તો કે કાનજી તારી વાત સાચી છે, શું કે પણ અત્યારે સંપ્રદાયમાં આવું બધું કહીએ તો આપણને કોઈ રોટલા ન દે, કાઢી મૂકે, સંપ્રદાયમાં રહેવા ન દે. આમાં તો આત્માર્થતા રહેતી નથી, આ તો રોટલા હતું જાણે આપણે દીક્ષા લીધી, એવું તો કઈ આપણું ઘરમાં તો રોટલા હતું દીક્ષા લેવી પડે. મોટી તિરાડ પડી ગઈ, થોડી શંકામાંથી મોટી તિરાડ પડી ગઈ. મારે આ તો ગડબડ વાળી વાત છે, વિશ્વાસ ઉડી ગયો એકદમ, સાધુઓ અને શાસ્ત્રો ઉપરનો વિશ્વાસ ઉડી ગયો. પછી દિગંબરના શાસ્ત્રો અવલોકન કરવા જાય છે, એમાં પેલો સમય સાર આવી ગયો, મોક્ષ માર્ગ પ્રકાશક આવ્યું હતું પેલો સમય સાર આવ્યો. એમ છે કે જે સત્યનો સંશોધક જીવ છે, અહીંયા એમ કે છે કે આખી દુનિયા ભલે એમ કે એને આ દાન આપ્યું એટલે ધર્મ કર્યો, અને મંદિર બંધાવ્યું અને પ્રતિષ્ઠા કરી એટલે ધર્મ કર્યો, અને સંયમ પાડ્યો એટલે ધર્મ કર્યો. ભગવાન કહે છે કે ક્લેશ છે, દુઃખ છે અને આડંબર છે. ઠીક, ધર્મ નથી પણ ધર્મનો એક આડંબર છે, એ કૌષ્ટિકામાં શબ્દ વાપરેલો છે, ધર્મનો આડંબર. પછી એને મેળવી લેવું જોઈએ, અથવા એની વાત એવી રીતે છે કે જો એક વાત કહેનાર છે એ નિર્દોષ કથન કરનાર છે, નિર્દોષતાની સાંગોપાંગ જે કહેવાની પદ્ધતિ છે, આખી લાઈન છે, નિર્દોષતા ઉપર આવે છે, ત્યારે જો એને કથન સાથે પોતાને મેળ ન પડે વિચારમાં, તો એને અનુભવમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે અનુભવમાં મેળ ન પડે ત્યારે એને આ વિષય થોડો નાજુક થઈ જાય છે, ત્યારે એને વધારે એ નક્કી કરવું જોઈએ કે કહેનારની હદ શું છે અને મારા અનુભવની હદ શું છે. તમારા બધાને બહુ સહેલું પડ્યું છે પણ અમને એ વાત જરા અઘરી પડી છે. ધર્મથી તમારે તો એ શંકા કરવાનો પ્રશ્ન જ નહોતો અર્યો, અમારે તો એ થોડો વિચારમાં વિષય આવ્યો હતો. પહેલું પહેલું શ્રીમદ વાંચ્યું ત્યારે એમણે શરૂઆતમાં એક વાત મોક્ષમાળામાં ની શરૂઆતમાં મોટા ગ્રંથમાં એ વાત લખી છે કે જિનાગમ વેદાંત કરતા જિનાગમમાં વસ્તુનું સ્વરૂપ અનંત ગુણ નિરૂપણ કર્યું છે. હવે એ વખતે વેદાંતનો થોડું ઘણું અવલોકન કર્યું હતું, અને છાપ એવી પડી ગઈ હતી કે વેદાંતમાં અગાધ જ્ઞાન છે, અનાદિ છે, અપુરુષેય છે, કોઈએ કર્યા નથી અને એમાં અગાધ જ્ઞાન છે. કાંઈ આપણે કાંઈ અગાધ જ્ઞાન કાંઈ બધું જાણીને વાંચ્યું નહોતું, એકાદ ઉપનિષદનો થોડો વિષય વાંચેલો, એટલે પહેલી શંકા પડી કે આ લખનારે કદાચ વેદાંત વાંચ્યા નહીં હોય. જો વેદાંતનું અધ્યયન કર્યું હોય તો આવી વાત ન લખે, માટે આપણે લખનારને કદાચ વેદાંતનું જ્ઞાન નહીં હોય અથવા વેદાંતનું પૂરું અવગાહન કર્યું નહીં હોય. આમ આ તો કેવી અંદરમાં ગડબડ હાલે છે. પછી આગળ ચાલ્યા, આગળ ચાલતા 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 જોયું કે લખનારની મધ્યસ્થતા બહુ છે, પક્ષપાતે કરીને કાંઈ લખતા નથી. દોષ ક્યાં ઉભો થાય છે કે જીવ પક્ષપાત કરે ત્યાં, પક્ષપાત કરે માત્ર સત્યને જ પકડે છે અને ક્યાંય પક્ષપાત નથી કરતા. એટલું તો નહીં, વિશેષ સરળતા ત્યાં દેખાય છે જીવની કે પોતાના પરિણામના વિષયમાં પણ એ જીવું છે એવું જ કહે છે કે અત્યારે આમ વર્તે છે, અત્યારે આમ વર્તે છે, પરિણામમાં આમ વૃત્તિ વર્તે છે, આમ વર્તે છે, એ બધું કાગળોમાં એમણે લખ્યું છે. મધ્યસ્થતા આટલી બધી છે તો આ લખનાર કોઈ એમને ગમે એમ કોઈને ભાંડી દે કે ગમે એમ કોઈને કહી દે પક્ષપાતે કરીને એવું લાગતું નથી. માટે વેદાંતના વિષયમાં એમને એમ લખી નાખ્યું છે એવું નહીં હોય. એ વળી પાછું ફર્યું, બીજા તબક્કે ફર્યું કે નહીં, કેમ કે ત્યાં પુરુષ પ્રમાણ નહોતા કર્યા. શરૂ કર્યું ત્યારે પુરુષ પ્રમાણ નહોતા કર્યા, પોતે જ્ઞાને છે ને પુરુષને ઓળખતો નથી, કેવી રીતે પ્રમાણ કરે? પ્રત્યક્ષ પુરુષને ઓળખવા પ્રમાણ કરવા મુશ્કેલ પડે છે. આ તો પરોક્ષ પુરુષ પાછા લખાણમાં હોય તો એ તો બહુ અઘરી વાત પડે શરૂઆત વાળાને, તો એ તો પુરુષ પ્રમાણ કરેલા નહીં. આ બધું જૂનું તો પડ્યું જ હોય જીવને, કાંઈ જૂનું પીડ્યા વગર એમને આ સ્થિતિ હોય તો બને નહીં. વાત અઘરી તો પડે છે, છતાં એમાંથી રસ્તો નીકળે છે. જો છૂટવું હોય તો રસ્તો નીકળ્યા વગર રે નહીં, આ વાત નક્કી છે. બરાબર સત્ય અસત્યની કસોટી એ કરી શકે છે, પુરુષની પુરુષ પ્રમાણતાની કસોટી એ કરી શકે છે, પણ એને સત્યને જ પકડવું જોઈએ, નિર્દોષતાને જ ગ્રહણ કરવી જોઈએ, નિર્દોષતાના પક્ષમાં જ એને ઢળવું જોઈએ, જરા પણ સદોષતાના પક્ષમાં એને ઢળવું જોઈએ નહીં. આ એનો સિદ્ધાંત છે.
એનું
કારણ છે કે સત્ય શોધવું, આખરમાં સત્ય શું છે એ જે જિજ્ઞાસા, એ જે પ્રશ્નવાચક ચિહ્ન છે એ એમને હતો. ગુરુદેવ એક વખત પ્રવચનમાં બહુ સરસ વાત કરી હતી કે કોઈ પણ મુમુક્ષુ જીવે, વિચાર દશામાં રહેલા જીવે, વિચાર દશામાં સત્ય શું છે એનો અવકાશ રાખવો જોઈએ. આવું એક વચન કર્યું, ચાલુ પ્રવચનમાં કોઈ વાર તો ટુકડા નીકળી જાય ને, અંતર્મંથન માંથી નીકળે આ બધા, કે વિચાર દશામાં જીવે જો સત્ય શું છે એનો ખાલી જગ્યા અવકાશ રાખે, પકડ ન કરે કે મેં આમ માન્યું છે બરાબર છે. એને કાંઈક ને કાંઈક તો માન્યું જ હોય છે. જીવ માન્યતાના પરિણમન વગરનો, શ્રદ્ધાનુગુણના પરિણમન વગર તો નથી, એટલે એને કાંઈક માન્યું છે. જે કાંઈ માન્યું છે તે અવળું માન્યું છે, સવળું માન્યું નથી. કેમ નક્કી કરવું કે અવળું માન્યું છે? એને સુખ શાંતિ અને આત્માનો આનંદ નથી, બરાબર છે. એને જે આત્મિક સુખ જોઈએ છે એ પ્રાપ્તિ નથી એમ બતાવે છે કે એને માન્યું છે, એમાં એને ફેર કરવાની જરૂર છે. એટલે માન્યતાનો વિષય ઊંધું માનેલું એમને એમ પડ્યું હોય તો એની સ્થિતિ બદલાય છે કે આ માનેલામાં મારે ફેર કરવો પડશે, ત્યારે તો એ સત્યને શોધે છે. એટલે એની જે પકડ છે એ ઢીલી છે, ત્યાં ઊંધી માન્યતાની પકડ છે એ ઢીલી છે. અને જો સત્ય સામે આવે છે અને જેને જે સત્યનો ચાહક છે, માત્ર સત્યનો ઈચ્છક છે, એ તરત જ એની અંદર નિર્ણય કરી શકે છે. જ્ઞાનમાં, અજ્ઞાનીના જ્ઞાનમાં પણ જો આ તબક્કે સત્યનો અવકાશ રાખ્યો હોય તો સત્યાસત્યનો એ નિર્ણય કરી શકે છે. આત્માનો નિર્ણય પણ ક્યાં કરે છે? પેલા અજ્ઞાનમાં જ કરે છે ને. એ જ્ઞાન એટલે તો જ્ઞાન છે એને ખુલ્લું રાખ્યું, જ્ઞાન ખુલ્લું રહ્યું છે એમ કહેવાય છે. ક્યારેક એ કેવળ સત્યને માટે તૈયાર થાય ત્યારે, કેવળ નિર્દોષતા માટે તૈયાર થાય ત્યારે, ત્યાં સુધી નહીં. નહીતર જ્ઞાને તે પક્ષપાત વાળું હોય છે, જ્ઞાને પણ ઊંધી માન્યતાના પક્ષમાં ખેંચાયેલું હોય છે, અને એ જ્ઞાન સત્યાસત્યનો સાચો નિર્ણય કરી શકતો નથી. કહે છે કે શુભરાગ છે તે ક્લેશ છે, એ આ આ એક વિષય લેવા જેવો છે. કે દુઃખ છે તો દુઃખ તો અનુભવનો વિષય છે, તારે ક્યાં કોઈને પૂછવા જવું પડે એમ છે. અને અહીંયા ક્યાં પુરુષ પ્રમાણ કરવાનો પ્રશ્ન છે?
બરોબર,
અનુભવ પ્રમાણ કરવાનો પ્રશ્ન છે. દુઃખ છે, શુભરાગ પણ તને વિદ્યમાન વર્તે છે. હવે એમાં દુઃખ છે એમ કહેનાર કે છે, તો કહેનાર સાચા છે કે ખોટા છે તારા અનુભવથી નક્કી કર. જો અત્યાર સુધી શુભરાગને તે સુખ માન્યું છે અને કહેનારે તારી માન્યતાથી ઉલટું કીધું, તો એવું તો તું કઈ નક્કી કરીને નથી બેઠો ને કે મારી માન્યતાને અનુકૂળ કહે તે સાચો ને પ્રતિકૂળ કહે તે ખોટો, એવું તો ત્યાં નક્કી નથી કર્યું ને. તારે તો કોઈ પણ વાત નહીં સત્યાસત્યને નક્કી કરવી છે કે એ સાચું છે કે ખોટું છે. તારા તો આ અનુભવનો વિષય છે, કર અનુભવથી નક્કી, એમ વાત છે.
બરોબર,
સમ્યક જ્ઞાનનો પણ આ એક ધર્મ છે, ગુણ છે, કે સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન છે, સાચું જાણનારું જ્ઞાન છે. વસ્તુ જેમ છે તેમ તે જ્ઞાનમાં જણાય છે, એવું નિર્મળ છે. નિર્મળ છે ને એટલે જેમ છે તેમ વસ્તુ જણાય છે. તો પણ સમ્યક જ્ઞાનીનો હંમેશા જ્ઞાનનો જ આ ધર્મને ગુણને સ્વભાવ છે કે કોઈ પણ વાત આવે છે એને મધ્યસ્થથી ને તપાસે છે. મધ્યસ્થતા એનો ગુણ છે, મધ્યસ્થતા એનો ધર્મ છે. એ તો ગુરુદેવશ્રીનો તો જયારે પરીક્ષા બુદ્ધિથી જવાનું થતું શરૂઆતમાં, ત્યારે એ જોયું છે. મતલબ બપોરે ક્યારેક બેઠા હોય ગુરુજી છાપા આવ્યા હોય, ગુરુના છાપા આવે તો એવા છાપા આવે કે જેની અંદર ઘણા અનુચિત શબ્દ પ્રયોગ કર્યા હોય, તોછડા શબ્દ પ્રયોગ કર્યા હોય, ગાલી પ્રદાન કરી હોય, હુંકારા ટુંકારાથી લખાણ કર્યું હોય, અનેક પ્રકારે જોયું. એમાં પછી કહેનારા લખનારા વિદ્વાન હોય, શું એ કાંઈ ન જુએ આને કેટલું તોછું લખ્યું છે, કેટલું અનુચિત લખ્યું છે ન જુએ. એને જે શાસ્ત્રમાંથી એમ લખ્યું છે કે આમ નહીં ને આમ અર્થ કરવો જોઈએ, તો એને કેમ માનીને આમ કહ્યું છે, માન્યતા એની કેમ બરાબર છે કે બરાબર નથી, એની ચર્ચા ચાલે.
બરાબર,
જ્ઞાનની મધ્યસ્થતા સૂચવે છે કે કહેનાર ખોટો છે એમ સીધું ન લઈએ, એ કેમ ખોટો છે સાચો છે એનો બરાબર યોગ્યતા અયોગ્યતાનો સાંગો પણ વિચાર કરે છે. ખબર છે નહીં તર છતાં, કેમ કે ઉપર છે એનાથી, છતાં વિચારવાની પદ્ધતિ આટલી સુંદર હોય છે, એ સમ્ય જ્ઞાન નો ધર્મ છે એમ છે. એટલે કોઈ પણ વાતને એના ગુણ દોષથી જોવી. શુભરાગ છે તે ક્લેશ છે એમ કે છે તો તું તારા અનુભવમાં શુભરાગ ક્લેશ રૂપે દુઃખ રૂપે અનુભવાય છે. જો અનુભવાતો નથી અને કહેનાર પ્રમાણિક છે એમ જો તે સ્વીકાર્યું હોય તો કાંઈક તારા અનુભવમાં ભૂલ થાય. આમ એને વિચારવું જોઈએ કે કાંઈક આ અનુભવ વર્તે છે એમાં કાંઈક ભૂલ થાય છે. બે પ્રકાર છે એમાં. એક તો જ્ઞાની જ્ઞાનીને ઓળખે અને એક તો જે મુમુક્ષુ આત્માર્થી હોય એ ઓળખે. ડોક્ટર ડોક્ટરને જાણે કે આ સમજે છે કે નથી સમજતો, અને એક દર્દી ડાક્ટરને જાણે ભલે ન હોય ડાક્ટરનો ભણ્યો હોય તો તે શું બરોબર. એક એ પરિસ્થિતિ છે, એક એ પરિસ્થિતિ છે કે ચાર ડાક્ટર ભલે નિષ્ણાંત આવ્યા હોય છતાં દર્દી કે સાચું. અને એ લોકોમાં એના વિજ્ઞાનમાં છે, ડોક્ટરી વિજ્ઞાનમાં એ વાત છે કે પેશન્ટ ઇઝ ધી બેસ્ટ જજ. નિદાનની બાબતમાં પેશન્ટ છે એ બેસ્ટ જજ છે એમ કહેવાય છે. એ લોકોને અંદરો અંદરનો આ વિષય છે. એમ જ્ઞાની જ્ઞાનીને ઓળખે ને એક આત્માર્થી જ્ઞાનીને ઓળખે, બે તબક્કા છે. એટલે જો આત્માર્થી પણ એ આત્માર્થીતા આવી હોય તો એને ઓળખાણ પડે છે, અને નહીતર એને ઓળખાણ પડતી નથી એમ છે. તો શુભ રાગ છે તે ક્લેશ છે અને દુઃખ છે એમ કહ્યું. તો જ્યાં સુધી એ નાસ્તિના વિષયમાં પણ જ્ઞાન ભૂલું પડે છે, દુઃખને દુઃખ રૂપે જાણતું નથી, ઓળખતું નથી, તો એને ત્યાં ઊંડા ઉતરવું જોઈએ. ત્યાંથી એને આગળ હાલવું જોઈએ નહીં, અનુભવથી નક્કી કરો. શાસ્ત્રથી એમને નક્કી કરવા જાય અને માત્ર ન્યાયથી સંમત કરે તો પણ જ્યાં સુધી એને અનુભવનું પ્રમાણ નહીં મળે ત્યાં સુધી એનું નક્કી કરેલું ક્યારે ફરી જશે એનું ઠેકાણું રહેશે નહીં. એ પાયા વગરની વાત છે. અથવા નિમિત્તના આધારે, એટલે કે પરના આધારે નક્કી થયેલી વાત ખરેખર ટકતી નથી. આધાર ખોટો છે, એને આધાર પોતાનો નથી. શુભરાગ છે તે ક્લેશ છે, દુઃખ છે એથી વધારે કહ્યું કે આડંબર છે, દેખાવ છે ધર્મનો. એવો આડંબર કરો તો કરો, પણ સર્વજ્ઞ વિતરાગ દેવે જે આત્મા કહ્યો છે તેની પ્રાપ્તિ તો તેનાથી થશે નહીં. એનો ઉપાય નથી. બહુ સ્પષ્ટ વાત છે કે તેનાથી પ્રાપ્તિ થાય, દુઃખથી અને ક્લેશથી શાંતિની પ્રાપ્તિ થાય એ કોઈ રીતે બની શકતું નથી. રાગથી રાગ ટળે, લોહીથી લોહીનો ડાગ જાય એમ ન બને, પાણીથી જાય એમ. રાગથી રાગ ન ટળે, વિતરાગતાથી જ રાગ ટળે. આ તો બહુ જ ચોખ્ખી સમજાય એવી વાત છે. પરંપરા એ મોક્ષ નો એવી ભ્રમણા થઈ છે. એનું શું એવી એવી ભ્રમણા થાય છે, એને લાભ નું કારણ દેખાય છે, માને છે, એને એમ માન્યું છે એટલે કે છે. એમાં શું છે કે એવા હીન પુરુષાર્થી જીવોને શુદ્ધતા શું છે એની ખબર નથી.
બરોબર,
શુદ્ધતાનો પુરુષાર્થ શું છે એની પણ એને ખબર નથી. ફક્ત એ શુભ ભાવ બોલ બોલ તો કરે છે ને એને એમ લાગે છે કે આ કરીએ છીએ, આમ કરતા કરતા જરૂર લાભ થવાનો ઘોર અંધકારમાં છે, એને અજવાળો શું એની ખબર નથી. ઘોર ની સભા ભેગી થાય અને એ ઠરાવ કરે, સર્વાનુમતે ઠરાવ કરે, વાદ વિવાદ વિના. શું કે આ જગતમાં સૂર્ય જેવું કોઈ ચીજ નથી, સૂર્યનું નામ નિશાન નથી, કહેનારા જૂઠા છે. ઠીક, અનુભવમાં તે મદદ કરે છે એમ પણ નથી. એમ છે ધર્મના નામે એ શુભ રાગ નો રસ છે, એ ધર્મના નામે ધર્મના બહાને એ શુભ રાગ નો રસ છે, પણ એ રાગના રસ વડે વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જીવને રાગ રસ બાધક છે, પછી શુભ નો હો કે અશુભ નો હો, પણ રાગ રસ પોતે જ બાધક કારણ છે અને સર્વ પ્રકારની બાહ્ય ક્રિયામાં રાગ રસ જ છે. અહીંયા તો દાન, ભક્તિ અને વ્રત નિયમ સંયમની વાત કરી છે, પણ સ્વાધ્યાયનો શાસ્ત્ર જ્ઞાનનો કોઈ પણ વિકલ્પ, કોઈ પણ બાહ્ય ક્રિયાને અનુસરતો જીવનો પરિણામ એ રાગ જ છે, ચોક્કસપણે રાગ છે, અને એનો રસ છે એ જીવને બાધક કારણ છે. આમ છે, રાગમાં એને રસ ન હોવો જોઈએ, થઈ જાય એ બીજી વાત છે, કરવો હોય ને થાય તો એ રસ સહિત થાય છે, અને ન કરવો હોય ને થાય તો એમાં એને રસ આવતો નથી. આમ વાત છે, એટલે વિતરાગ થવું છે કે રાગી થવું છે, આટલો સવાલ છે. આકૃતિ અભ્યાસી બાજુનો નથી ભાઈ, વિતરાગી થવાનો અભ્યાસ નથી એટલે આકરું આકરું લાગે. કોઈ બી અજાણ્યો વિષય અભરત લાગે, આ જીવને અનાદિથી અજાણ્યો વિષય છે એમાં તો કોઈ સવાલ જ નથી, અને કોઈ પણ અજાણ્યો વિષય અભરત લાગે.
સાંભળીએ છીએ પ્રવચન, એનો રસ લાગે છે, તો એ પછી
એ રાગરસ થઈ ગયો. એટલે તો કયો, અહીંયા તો ત્રણ જ વાત લીધી છે ગુરુદેવના વચનમાં, તો ત્રણ જ વાત લીધી છે. આપણે ચાલતી વાત સાથે લઈ લઈએ છીએ કે જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ
આપણા ઉપર છે, બધું
રોજ શાસ્ત્ર વાંચીએ છીએ, રોજ શાસ્ત્ર સાંભળીએ છીએ, એ સિવાય જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય છે, તો એવી જે તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ છે અને જેમાં વૈચારિક વિષય ચાલે છે તેમાં પણ રાગ રસ છે એ જીવને બાધા કરે છે, એ જીવને સાચા વિતરાગ રસમાં આવવામાં એ નિતાંત બાધક કારણ છે, એકાંત બાધક કારણ છે. હા, કહ્યું છે શાસ્ત્રોમાં કર્ણેન્દ્રિય, તને સાંભળવું મીઠું લાગે છે, કર્ણેન્દ્રિયનો વિષય છે એમ કીધું. સ્વભાવ મીઠો લાગવો જોઈએ. શ્રીમદજી એક બહુ સરસ વાત કરી છે, કાલ થોડું વાંચ્યું કે આત્મા છે એ એક જ અલૌકિક પદાર્થ છે, અસંસારગત તત્વ છે. આત્મામાં અંદરમાં તો સંસાર નથી, એનાથી બહાર જેટલું કોઈ છે એ બધું સંસારગત તત્વ છે. તો એમ કીધું કે જ્યાં સુધી આ જીવને સંસારગત પદાર્થો ઉપર દ્રવ્ય કે ભાવે વાલક વર્તે છે, એવો શબ્દ વાપરે છે, જ્યાં સુધી એનો એમાં રસ છે ત્યાં સુધી એને શુદ્ધાત્મા ભાષીમાન થાય, અનુભવ થાય એમ નહીં પણ
હાસ્યમાન થાય,
હાસ્યમાન થાય નહીં.
બરાબર
એનો અર્થ એટલે છે કે રાગ જ્યાં સુધી જ્ઞાન ની સાથે આવો રાગ રસ છે ત્યાં સુધી જ્ઞાન એવા દોષ ના રાગ ના એટલે દોષ ના પક્ષમાં એટલું ઘૂસી ગયેલું છે કે પોતાના જ નિર્દોષ પરમાત્માને વાસનમાં લઈ શકતું નથી. અથવા જ્ઞાન પોતાના જ સ્વભાવને, જ્ઞાન સ્વભાવ છે તો જે નિર્દોષ પરમાત્મા છે એ તો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન પોતાના જ જ્ઞાન સ્વભાવને ઓળખી શકતું નથી. ભાષણ એને પોતાને જ પોતાનું ભાષણ આવતું નથી, જ્ઞાનને પોતાના સ્વરૂપનું જ અવભાષણ આવતું નથી. આ પરિસ્થિતિ ઉભી છે એમાં. એવું જ્ઞાન વિપર્યાસને ભજે છે, રાગ રસના અસ્તિત્વમાં રાગ રસની મોજૂદગીમાં જ્ઞાન એ રીતે વિપર્યાસને ભજે છે કે પોતાના જ સ્વભાવને અવભાષણમાં લઈ શકતું નથી. એટલે એવી સંસારગત વાલક જ્યાં સુધી એવા પોતાના શબ્દો ઘરગથ્થુ એવા છે એ અસંસારગત વાલકને ભજે નહીં ત્યાં સુધી એને આત્મા ભાસમાન થાય નહીં. અને જ્યાં સુધી આત્મા જ ન ભાસે ત્યાં સુધી એને એનો મહિમા આવે એ વાત કોઈ કાળે બની શકતી નથી. જ્યાં સુધી પોતાના જ સ્વરૂપનો મહિમા ન આવે, પરિણામ એવા સ્વરૂપ તરફ ધરે એવું કોઈ કાળે બની શકે નહીં.
બરોબર,
પરિણામ સ્વરૂપ બાજુ ઢળે ને પરિણામ રાગ રસમાં ઢળે અને એને સ્વસંવેદન આવે એવું તો કોઈ રીતે બની શકે
નહીં.
આ સિદ્ધ હોય છે. ઘણી વિચિત્રતા એ છે આની અંદર કે શુભ રાગ છે તે ક્લેશ છે અને એ ક્લેશ ને દુઃખ હોવા છતાં તને એનો રસ આવે છે. આ તો ઘોર અજ્ઞાન છે. ક્યાં ચેતવા જેવું છે, એકદમ લાલ બત્તી મૂકી છે કે એક તો શુભ રાગ છે એ ક્લેશ છે દુઃખ છે એમ તને સ્પષ્ટ કહીએ છીએ. અને હવે તને એનો રસ જામે છે, રાગ રસ એટલે એનો તને રસ જામે છે. બહુ મોટું અજ્ઞાન છે. આ તો તારા પરિણમનમાં તને સ્વાદ શેનો આવે છે એની પણ તને ખબર નથી. અથવા તો દુઃખ તે સુખ લાગે છે, કડવું તે મીઠું લાગે છે, એના જેટલી વાત છે વિપરીત. બહુ જોરથી ગુરુદેવ નો આ કાળમાં જાણે આ વાત કહેવા જ ઉદય થયો એમ કહીએ તો ચાલે.
બરોબર,
એ તો ક્યાંથી લાગ્યું? પરમાગમ સારું સંકલન કર્યું ને એટલે વંચાણું ઘણું, ગાંસડી બાંધી એટલું તો સારી ત્યાં. હા, ભાઈને આપ્યું તું તૈયાર કરવા, ગાંસડી મોકલી તું છેલ્લા ફરી એનો એક સહન ધ્વનિ જોઈએ તો એમ લાગે કે આ એક વાત કરવા જેવો ગુરુદેવ નો ઉદય થયો છે એમ. નહીતર કોઈને કોઈ બહાને આ વાતને હળવી કરવામાં આવે અથવા થાપવામાં આવે. અશુભ તો નથી કરતો, છેવટે અપેક્ષા બાંધીને અશુભ તો નથી કરતો, શુભ એટલો શુભ તો કરે ગુરુદેવ. તો વાતે વાતે એક પ્રવચનમાં કોઈ પ્રવચન ખાલી ન હોય આ વિષયથી. તો એટલો વિષય એક જ વાતને વારંવાર લીધી છે.
ગુરુદેવ ચાર
બોલે પ્રવચન માંથી
મુદ્દાની વાત 142 કલક.
શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ જે છે જે જીવ, જે જીવ રાગને જ આત્મા રૂપે અનુભવે છે, ભ્રષ્ટ છે એનો અર્થ એ છે. પહેલા આરોગ હતા અને ભ્રષ્ટ થયા એમ નહીં, પણ જે જીવો રાગને જ આત્મા તરીકે અથવા રાગને પોતા રૂપે અનુભવે છે તે જીવ, પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાન માત્ર વસ્તુ, પૂર્વે જ નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપ આત્મા કહેવામાં આવ્યો શુદ્ધાત્મા, તેને શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવાને હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી. શું કહે છે કે એવા જીવો શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના, જો એ એટલા ત્યાં શક્તિહીન લીધા છે, હિનગીરી લીધા છે, જેની રુચિ રાગમાં છે, પછી ભલે શુભ રાગો, એ જીવ શુદ્ધ સ્વરૂપ અનુભવ કરવાને શક્તિમાન નથી. શક્તિનો સવાલ છે, સમર્થનો સામર્થનો સવાલ છે. એટલે એમ કહું રાગથી ચેત, કોઈ પણ પ્રકારના રાગમાં તું તીવ્ર રસ લે તો એ તને તારા આત્માથી વિમુખ થવાનું ને વિમુખતામાં દૂર જવાનો એ પ્રસંગ છે.
બરોબર.
ક્યાંય પણ રાગમાં તીવ્ર રસ લેવા જેવો નથી. પૂર્વે જ કહેલ છે જે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાન માત્ર વસ્તુ, નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ જે અમે કહી એમ કહે છે, ઇદમ જ્ઞાનમ, એમાંથી એક આઈટમ છે. આ જ્ઞાન સ્વરૂપ જે આત્મા કહ્યો, નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપ આત્મા જે કહ્યો, તેને શુદ્ધ સ્વરૂપ, એવા શુદ્ધ સ્વરૂપની અનુભવ શક્તિ, એનો અનુભવ કરવાની જે શક્તિ, એટલે એની પ્રાપ્તિ, તે ગમે તેટલા હજાર કરોડ ઉપાય કરે તો પણ નિશ્ચયથી એમાં એ સમર્થ થતા નથી. કોઈ રાગમાં એનું સામર્થ નથી કે આત્માનો અનુભવ કરાવી દે. આત્માના વિકલ્પરૂપ રાગમાં પણ એવું સામર્થ નથી કે આત્માનો અનુભવ કરાવી દે. બીજા રાગમાં તો પ્રશ્ન નથી, બધા એક છે. એનાથી જે શુદ્ધાત્માના વિકલ્પ કરે છે, જે રાગ કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, જ્ઞાનાનંદમય છું, ત્રિકાળ એકાકાર સ્વરૂપ છું, એવો વિકલ્પ પણ અનુભવ કરાવવા માટે અસમર્થ છે.
એમાં
શું છે, એ વિકલ્પ છે એ તો પરતત્વ છે, વિકલ્પ છે એ પરતત્વ છે, સ્વભાવથી વિપરીત છે, સ્વભાવનો વિરોધી છે, દુશ્મન છે. પર સમય છે, પરતત્વ કહો કે પર સમય કહો, અને દુઃખમય છે. એ સાધન કેમ થાય?
આત્મા વિશે એવો વિચાર ન કરવો.
એ વિચાર ન કરવો નહીં, અહીંયા અનુભવ ન કરવો, એમ અમે પ્રશ્ન પૂછીએ છીએ. વિચાર કરવો તમે એમ પ્રશ્ન પૂછો છો, વિચાર ન કરવો તમે એમ કહેશો, અનુભવ ન કરવો. હવે શું તમે કોનો પ્રશ્ન તમારે મુખ્ય કરવો છે?
બરોબર.
હે, કયો પ્રશ્ન મુખ્ય કરવો છે? અનુભવ કરવા યોગ્ય છે, અનુભવ કરાવવા માટે એમ કહેવામાં આવે છે કે વિચાર છે એમાં વિકલ્પ છે, અને રાગથી ભીન પડીને શુદ્ધાત્માનો અનુભવ થાય છે. જે રાગથી ભીન પડવું છે એ રાગને પકડવો, એ વાત ક્યાંથી મેળ ખાય છે? એ વાત મેળ ખાતી નથી. જે સમસ્ત પ્રકારના રાગથી, રાગ માત્રથી ભીન પડવું છે, એને રાગ ને ક્યાંક પકડવું એ વાત કોઈ રીતે મેલ ખાતી નથી. એને તો રાગ ને છોડવાની વાત જ અનુકૂળ છે.
બરોબર
એમ છે. કે છે કે જેટલા કોઈ હજાર ઉપાય કરવામાં આવે, કોઈ ઉપાય કરવામાં આવે તે બધા રાગમય છે.
બરોબર.
અને તે નિશ્ચયથી કોઈ પણ ઉપાયમાં શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાને તે સમર્થ થતા નથી, અસમર્થ છે.
બરોબર.
કેવું છે આ જ્ઞાન પદ આત્મા શુદ્ધાત્મા કે પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષ સ્વરૂપ છે. સાક્ષાત મોક્ષ સર્વથા પ્રકારે પ્રત્યક્ષપણે તે મોક્ષ સ્વરૂપ છે.
બરોબર.
એને ક્યાંય અનાદિ અનંત ક્યાંય બંધન છે એમ કેવું છે. મળી કેવું છે કે સ્વયં સંવેદ્યમાનમ પોતાથી જ આસ્વાદ કરવા યોગ્ય છે. એમાં અન્ય સાધનાંતરનો કારણાંતરનો એમાં નિષેધ છે. કોઈ સાધન એમાં કામ આવે એવું જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાન દ્વારા સ્વસંવેદનમાં આવે છે. જ્ઞાન જ પોતે સ્વસંવેદન કરનાર છે ને સ્વસંવેદ્ય છે. વેદ તો વેદ્ય પોતે જ છે, વેદ્ય વેદક કોઈ બીજું છે
નહીં.
તેથી જ એને સ્વસંવેદન કહેવામાં આવે છે. એ વિચાર આવ્યો કે સ્વસંવેદન નું કાલ ચાલ્યું હતું ને એ વિચાર કાલ કરતા અન્વય તે દ્રવ લીધું છે ને અન્વય તે દ્રવ લીધું છે પ્રવચન સાર એસી
કાલે
એ વિચાર ચાલ્યો કે આ જે ઓલો દ્રષ્ટાંત આવ્યું ને તેલના કુવામાંથી ગેસ નીકળે છે ને સળગે છે એ સળગતો ગેસ છે એ ચાલુ 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 પણ દેખાય છે. જે સળગે છે અને પછી એક સમયમાં સળગે છે તે બીજા સમયે તેનો તે નથી સળગતો, સળગી ગયેલો જાય છે વાતાવરણમાં. નવો નીકળે છે તે સળગે છે પણ પ્રવાહપણે જે નીકળે છે એટલે ચાલુ ને ચાલુ દેખાય છે. આવું ચાલુ ને ચાલુપણું જેનાથી દેખાય છે એ એમ સૂચવે છે જો એની ગંભીરતામાં ને એની ઊંડાણમાં જાય તો માત્ર એ ઊંડાણથી જોનારો માત્ર ગેસને સળગતો નથી જોતો પણ અંદરમાં રહેલા ગેસના વિપુલ ભંડારને જોવે. એનું નિત્ય ઉદિતપણું શું બતાવે છે? અનુભવ તે દ્રવ છે એમ કેવું છે. શું ભલે પર્યાયો છે આ જ્ઞાનાદિ જે પર્યાયો છે ને એ વ્યતિરેક છે, વ્યતિરેક રૂપે છે. વ્યતિરેક રૂપે છે એટલે શું છે કે એક છે તે બીજી નથી, એકના કાળમાં બીજી ન હોય ને એક હોય તે બીજી ન હોય, છતાં એ અન્વયના વ્યતિરેકો છે. કોઈ દિવસ એકલા વ્યતિરેકો ન હોય, તે અન્વયના વ્યતિરેકો હોય છે. શું એકલા છૂટા છૂટા વ્યતિરેક ન હોય, અન્વયના વ્યતિરેક છે. જે અન્વય છે તે દ્રવ છે. અન્વય એટલે ચાલુ 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 ચાલુ. જેમ માળામાં મણકા જુદા જુદા છે ને દોરો છે તે સળંગ છે, એમ જે સળંગપણું છે તે દ્રવ છે. અને જે જુદા જુદા ભિન્ન 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 જે અવસ્થાઓ છે તે વ્યતિરેક પર્યાયો છે. પણ પર્યાયો કદી અનવય વિના હોતા, અન્વયના જ તે વ્યતિરેકો છે એમ કેવું છે. શું કીધું? અન્વયના વ્યતિરેકો છે એમ. અન્વયને જે જોવે છે એની વ્યતિરેક ઉપર દ્રષ્ટિ રહેતી નથી, અને માત્ર જે વ્યતિરેકને જોવે છે તે અન્વયને ભૂલી જાય છે. તો એને દ્રવ દ્રષ્ટિ થતી, આ દ્રવ ક્યાંથી પકડાયું છે? ખરેખર તો અનિત્યથી અનિત્ય દ્વારા અનિત્ય સાધનથી નિત્ય જણાય છે એમ છે. અનિત્ય નિત્યતાનું સાધક છે, અનિત્ય છે તે નિત્યતાનું સાધક છે આમ આવે છે. ચિદવિલાસ, ચિદવિલાસમાં વિષય લીધા છે. બહુ વાત વિજ્ઞાન એવું ઊંડું ને સરસ છે કે એક વાર જો એનો રસ લાગે ને તો ખાવું પીવું બધો રસ ઉડી જાય ન. આ બીજો બહાર નો જે કઈ બહાર નું જીવન છે એનો રસ એક વાર ઉડી જાય. એક વાર જો એનો રસ બહાર નો ઉડે એવી જિજ્ઞાસાથી આમાં પ્રવેશ કરે તો આના તળિયાનો પત્તો લાગે એવું. બાકી બહાર નો રસ સરખો એમને એમ રાખે અને આમાં માથું માર્યા કરે બધું તો વિદવત્તા આવી જાય પણ એનો કઈ તળિયું હાથમાં આવે નહીં. શું કહે છે, કેવું છે આ જ્ઞાન પદ કે પ્રત્યક્ષપણે સર્વથા મોક્ષ સ્વરૂપ છે અને સ્વ સંવેદમાન છે, નિરામય પદમ સર્વ ઉપદ્રવ અને ક્લેશ રહિત છે. એમાં કોઈ ક્લેશનું ઉપદ્રવનું નામ નિશાન ગંધ પ્રવેશ સ્પર્શના માત્ર પણ
નથી
એવું છે. અને પોતે જ પોતા પોતાથી વેદાવા યોગ્ય છે. એક ધારું જ્ઞાન વેદન ચાલુ છે, એ જ્ઞાન વેદન અંદરના અપરિમિત ભંડારને ખજાનાને બતાવે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાન ગુણ જ્ઞાન ગુણ થી અનુભવ કરવા યોગ્ય છે, કારણાંતર દ્વારા જ્ઞાન ગુણ ગ્રાહ્ય નથી. આ મુદ્દાની વાત છે, સ્વસંવેદન માંથી આ કાઢી છે વાત. મૂળ તો મૂળ શબ્દ પીળ્યો છે, જ્ઞાન જ્ઞાન ગુણ વિના કથમ અપી પ્રાપ્તું ક્ષમંતે નહીં. જ્ઞાન ગુણ જ્ઞાન ગુણ વિના એમ બે વાર ગુણ ગુણ શબ્દ લીધો છે. જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવ દ્વારા અનુભવ યોગ્ય છે. જ્ઞાનનો જે સ્વભાવ તે જ્ઞાન સ્વભાવ દ્વારા અનુભવ યોગ્ય છે. રાગ દ્વારા તો અનુભવ યોગ્ય નથી, પણ વિપરીત જ્ઞાન દ્વારા પણ અનુભવ યોગ્ય નથી. જ્ઞાન ગુણ બે માં ગુણ ગુણ લીધો છે, ગુણ એટલે સ્વભાવ. નહીતર તો જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનના પર્યાય દ્વારા અનુભવ યોગ્ય છે, પણ તે કેવો જ્ઞાનનો પર્યાય? વિપર્યાસપણે પરિણમેલો એવો જ્ઞાનનો પર્યાય નહીં એમ લેવું છે.
બરોબર.
જ્ઞાન ગુણ જ્ઞાન ગુણથી અનુભવ યોગ્ય છે, કારણાંતર એટલે બીજા કોઈ કારણથી, રાગ આદય કોઈ પણ કારણથી તે અનુભવ કરવા યોગ્ય નથી અથવા ગ્રહણ થવા યોગ્ય નથી. કેવો છે મિથ્યાદૃષ્ટિ જીવ, આ રીતે જે જ્ઞાન દ્વારા જ્ઞાનને નહીં અનુભવતો એવો જીવ કેવો છે? કે વિશુદ્ધ શુભોપયોગ રૂપ પરિણામ કરે છે, એમાં શું શું કરે છે? કે જૈનોક્ત સૂત્રોનું અધ્યયન કરે છે. પહેલી જ વાત આ નાખી છે એમને, કહ્યું રાજની જે પહેલી વાત એ નાખી છે કે શુભોપયોગ પરિણામી મિથ્યા દ્રષ્ટિ કેવો છે? કે જૈનોક્ત સૂત્રોનું અધ્યયન કરે છે. અન્ય મતિના મિથ્યાત્વના વાંચે છે એ પ્રશ્ન લીધો નથી. જૈનોક્ત સૂત્રોનું અધ્યયન કરનારો છે, જીવાદી દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ કરનારો છે, છ દ્રવ્યનો વિચાર કરે છે, એના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરે છે, ઉત્પાદિત દ્રવ્યનો વિચાર કરે છે, અને સાથે સાથે પંચ પરમેષ્ટિની ભક્તિ ઇત્યાદિ પછી ગુરુદેવે એમાંથી કાઢ્યું છે. કે ભલે કરોડોના દાન દે, મંદિર બંધાવે કે જાવજી બ્રહ્મચર્ય પાળે, એમાંથી કાઢ્યું છે. પંચપરમિષ્ટિ ભક્તિ ઇત્યાદિ ઇત્યાદિમાંથી કાઢ્યું છે. જે અનેક ક્રિયાભેદ તે વડે બહુ આડંબર કરે છે, તો કરો એ ધર્મનો વેશ પહેરે છે એ આડંબર કરે છે એમ કહે છે. શુભ ભાવના અંચળા નીચે ધર્મની વાત કરનાર તો ધર્મનું ખૂન કરે છે, કરતો ખૂન કરે છે એમ છે. એને તો ધર્મની વાત કરવાનો પણ અધિકાર નથી. કહે છે કે જે અનેક ક્રિયાભેદ વડે બહુ આક્ષેપ અને આડંબર કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. આ સિવાય જ્ઞાન સિવાય બીજો કોઈ અનુભવ નો ઉપાય છે? આ બધા કરોડે કરોડ ઉપાય અનુભવ થી દૂર જવાના છે. અનુભવ કરવા માટે કોઈ કામ ના નથી. કેવા છે કરતૂત? આ બધાને કરતૂત કયા છે? કેવા છે આ કરતૂત? એટલે કે ક્રિયાભોગ કે સહજપણે કષ્ટ સાધ્ય છે. કાય ક્લેશ કરે છે ને જીવ, એ સહજપણે ભલે કષ્ટ સાધ્ય છે, દુખાત્મક છે, એમાં દુઃખ છે. કાંઈ શુદ્ધ સ્વરૂપના અનુભવની જેમ એમાં સુખ છે નહીં? ભલે એ કરે તો કરો, પણ કેવા છે કે મોક્ષથી તેઓ આગો પરંપરાએ મોક્ષનું કારણ થાય એવો ભ્રમ ઉપજે છે તે જૂઠો છે. ઉન્મુખમાંથી એ કાઢ્યું છે. વિપર્યાસ થશે તને, એમાંથી મોક્ષ થશે, મને ધર્મ થશે એવો વિપર્યાસ એમાંથી ઉત્પન્ન થાય છે. એ ભ્રમનું કારણ છે, એ જૂઠા છે. ભલે પંચમાવ્રત આદિ ઘણા કાળ સુધી કરે, મરીને ચૂરો થયા થતા ઘણું કષ્ટ થયે, પણ એનાથી જરાય કર્મ નો ક્ષય થતો
નથી.